એને તો આવી તો શ્રેણી માંડે ત્યારથી તો પ્રમાદ તો વય જ ગયો છે ને. પ્રમાદ ક્યાં હોય છે? છઠ્ઠા ગુણ સ્થાન સુધી હોય છે, પછી સાતમાંથી તો પ્રમાદ જ નથી. કેવીની તો વાત નથી, છઠ્ઠે ગુણ સ્થાનથી આગળ હવે પ્રમાદ જ રહેતો નથી. એટલે માટે છઠ્ઠા ગુણ સ્થાન સુધી પ્રમાદ હોય છે. તો આપણે અહીંયા વિશેષ ગુણ ચાલે છે, અને વિશેષ ગુણમાં જીવનો કયો વિશેષ ગુણ આપણે લીધો તો, જેનું આપણે હવે ડિટેલ લેવું છે, એ કયો લીધો તો? ચેતના. ચેતનાના કેટલા પ્રકાર છે? બે, દર્શન ચેતના અને જ્ઞાન ચેતના. તેમાં ચેતનાની પહેલા શું વ્યાખ્યા કરી આપણે, આમ આવી ગઈ, જેમાં પદાર્થોનો પ્રતિભાસ થાય. પદાર્થોને જાણવું એમ નહીં, પણ પદાર્થોનું જાણવું થાય એનું નામ તો શું આવશે? જ્ઞાન ચેતના. પણ પ્રતિભાસ, એ પ્રતિભાસ બે પ્રકારનું, એક સામાન્ય રૂપનું હોય તો દર્શન ચેતના છે, વિશેષ રૂપનું હોય તો તેનું નામ જ્ઞાન ચેતના છે. તેમાં 151મો પ્રશ્ન છે, 54 પાનો. દર્શન ચેતના કોને કહે છે? જેમાં પદાર્થોના ભેદ રહિત સામાન્ય પ્રતિભાસ એટલે અવલોકન હોય તેને દર્શન ચેતના કહે છે. સામાન્ય ભેદ ન પાડી શકે, આ જીવ છે કે આ જળ છે, ચેતન છે કે અચેતન છે, એવો ભેદ ન જેમાં હોય, એવું જે અવલોકન, એવું જે દેખવું, તેનું નામ દર્શન ચેતના કહેવામાં આવે છે. આપણને એ ખબર પડે નહીં, દર્શનને આપણે પકડી શકતા નથી. આપણને તો સીધું શું ખ્યાલમાં આવે છે? જ્ઞાન ખ્યાલ થઈ જાય છે. અને એના માટે એક સરસ દ્રષ્ટાંત પણ શાસ્ત્રમાં આવે છે. કાગડો, કાગડો તો કદાચ અહીંયા દેખાતા નથી, હશે કે નહીં દેખાત? મેં તો નથી જોયા હજી સુધી. એમ છે, કાંઈ વાંધો નહીં. એનું છે ને, એના જે હોલ્સ છે બે છે, કાણા જેને કહે, પણ કીકી એક, પણ એટલી ફાસ્ટ ફરતી હોય છે કે આપણને શું લાગે છે? જેમ આપણને બે કીકી છે એવી રીતે એને એક જ છે, બે નથી. એવી રીતે અહીંયા એક જ્ઞાન ઉપયોગ છૂટીને બીજો જે જ્ઞાન ઉપયોગ થાય છે એમાં એટલું જલ્દી ફરી જાય છે કે વચ્ચે દર્શન ઉપયોગ થઈ જાય છે આપણને ખબર પડતો. એક જગ્યાએથી ઉપયોગ હટીને બીજે ઉપયોગ જાય છે જ્ઞાનનો, એ પહેલા એને દર્શન ઉપયોગ થઈ જાય છે, પણ આપણને ખ્યાલમાં આવતો નથી. તે દર્શન ઉપયોગની વાત કરે છે. દર સમયે કોને કીધું? જ્ઞાનની પણતી દર સમયે, ફરીથી શું છે? દર સમયે ઉપયોગ થાય છે જ્ઞાનનો, ઉપયોગ દર સમયે થાય છે. ફરીથી એક પ્રશ્ન, મારો પ્રશ્ન છે, ઉપયોગ દર સમયે થાય છે જ્ઞાનનો, દર્શનનો? ફરક છે, ઉપયોગ ને પણતીમાં ફરક છે. પેલા તો અસંખ્ય સમય ઉપયોગ થાય, પણતી સમય સમય થાય. ઉપયોગ તો અસંખ્ય સમય હોય છે ને, એટલે ઉપયોગ અસંખ્ય સમયનો હોય છે અને પણતી સમય સમયની થાય છે. તો ઉપયોગ અહીંયા તો આપણને પણતીની વાત છે, એ બધું ઉપયોગ ને પણતી ને બધું કદાચ આગળ આવશે. ઉપયોગ એટલે આજ આ કોઈ વ્યક્તિ છે, આ વસ્તુ છે એમ જ્યાં મને ખ્યાલમાં આવે ત્યારે શું થાય છે? અસંખ્ય સમય ત્યાં ઉપયોગ ટકે છે. પણતી તો સમ સમય બદલી જાય છે, અને એ પહેલા જો ઉપયોગ કદાચ પલટી ગયો તો પછી એનો ખ્યાલ આવતો નથી. એટલે ઉપયોગ અસંખ્ય સમયનો કામ કરે, પણતી એક એક સમયની કરે છે. ઉપયોગ બેમાં, દર્શન ઉપયોગ જ્ઞાન ઉપયોગ બેમાં લાગુ પડે. હા જણાવે, હા, જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાનનો ઉપયોગ ટકે છે, દર્શન તો પલટી જાય, દર્શન પૂર્વક તરત જ જ્ઞાન થઈ જાય. ઉપયોગ શેમાં લાગુ પડે છે? દર્શનમાં, જ્ઞાનમાં અને ચારિત્ર, ચારિત્રનો શુદ્ધો ઉપયોગ કહીએ છીએ, શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ અને શુદ્ધો, એમાં પણ ઉપયોગ એટલે એમાં પણથી એકાગ્ર રહે છે. તો જેમાં પદાર્થોનો ભેદ રહીત સામાન્ય પ્રતિભાસ એટલે અવલોકન હોય તેને દર્શન ચેતના કહે છે. એનો દ્રષ્ટાંત આપે, જેમ કે જ્ઞાનનો ઉપયોગ ઘડા તરફ હતો, ત્યાંથી છૂટીને બીજા કોઈ પદાર્થ ઉપર ગયો તો બીજા પદાર્થ સંબંધી જ્ઞાન ઉપયોગ શરૂ થાય તે પહેલા જે ચૈતન્યનો સામાન્ય પ્રતિભાસ રૂપ વ્યાપાર થાય તેને દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. એક જ્ઞેયને છોડીને જ્ઞાન બીજાને જ્યાં જાણવા જાય છે એમાં વચ્ચે જે એક પ્રતિભાસ થઈ જાય છે સામાન્ય અવલોકન, તેનું નામ દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. થોડુંક ઓલું અઘરા જેવું લાગશે, પણ એક જેટલું સમજાય એટલું ટ્રાય કરું, બાકી જેટલું આપણને વધારે સમજવા જેવું છે એ વધારે લેશું. બાકી આવું થાય છે, અને આવું કોને થાય? છદ્મસ્થને થાય. કેવડીને કેવું હોય છે? જ્ઞાન સાથે દર્શન હોય છે. આવું જે પલટો જે થાય, પેલા દર્શન હોય પછી જ્ઞાન થાય, એવું કોને થાય છે? છદ્મસ્થને. છદ્મસ્થ એટલે અધૂરા, બારમા ગુણસ્થાન સુધી આવું થાય છે. જ્ઞાનનો ઉપયોગ એક પદાર્થને જાણતો હોય, એને છૂટીને બીજાને પદાર્થને જ્યાં જાણવા જાય છે એ પહેલા એને એક દર્શન ઉપયોગ થઈ જાય છે. આપણને ન થાય પછી જ્ઞાન થાય, એ અલ્પ. એનો દર્શન બહુ અલ્પ છે. છદ્મસ્થ, છદ એટલે આવરણમાં, અને જેનું જ્ઞાન છે, જેનું જ્ઞાન આવરણમાં છે તેનું નામ છદ્મસ્થ. અવરાયેલું, છદ્મસ્થ એટલે અવરાયેલું, ઓછું છે, બીડાયેલું છે, ઓછું છે, અવરાયેલું છે. છદ્મસ્થ, મસ્ત એટલે અવરાયેલું. એનું એમાં બારમા ગુણસ્થાન સુધી આવી જાય, કારણ કે પૂર્ણ જ્ઞાન ક્યારે પ્રગટે છે? કેવળ જ્ઞાન થતા. એટલે ત્યાં સુધીનું ભલે ઈ મતિ શ્રુત થતો મન પર્ય જ્ઞાન હોય તો પણ એ જ્ઞાન કેવું છે? અવરાયેલું છે, પૂરેપૂરું જ્ઞાન ખીલું નથી. એટલે મન પર્ય જ્ઞાન સુધી પણ એ અવરાયેલું, અને એ બારમા ગુણ સ્થાન સુધી હોય છે. એટલે એની વ્યુત્પત્તિ છે છદ્મસ અવરાયેલું. કાગડામાં શું છે કે એનું આંખમાં બે હોલ હોય છે, પણ એની શું છે? કીકીને શું કહ્યું? આઈ બોલ એક જ હોય છે, પણ એટલો ફાસ્ટ મૂવ થતો હોય છે કે આપણને શું લાગે છે? દેર આર ટુ આઈ બોલ. પણ રિયલી કેટલા હોય છે? એમ આપણનું જ્ઞાન એટલું જલ્દી ફરી જાય છે કે આપણને એ દર્શન પકડાતું નથી. આપણને તો જ્ઞાનપૂર્વક કેવું જ લાગે છે, જ્ઞાન જ થયું દેખાય છે, દર્શન આપણને પકડાતું નથી. એટલે પણ વચ્ચે દર્શન આવું થઈ જાય છે. 152માં જ્ઞાન ચેતન એટલે જ્ઞાન ઉપયોગ કોને કહે? જેમાં પદાર્થોનો વિશેષ એટલે ભેદ પાડીને જાણે, જુદું જુદું જાણે, તેને જ્ઞાન ઉપયોગ કહે છે. અર્થાત જ્ઞાન ગુણને અનુસરીને વર્તનારો ચૈતન્ય પરિણામ તેને જ્ઞાન ઉપયોગ કહે છે. આવી વ્યાખ્યા સાંભળી છે? જ્ઞાન ગુણને અનુસરીને વર્તનારો ચૈતન્ય અનુવિધાયી પરિણામને ઉપયોગ કહે છે. નિયમસારમાં આવે છે, નિયમસારની શરૂઆતની 8-9 કે એવી બધી આજુબાજુ છે. જેમાં પદાર્થોનો કેવો છે? વિશેષ. ભેદ પાડીને જેમાં પ્રતિભાસ થાય તેને જ્ઞાન ઉપયોગ. એનું બીજી વ્યાખ્યા કરી, જ્ઞાન ગુણને અનુસરીને વર્તનારો ચૈતન્ય પરિણામ. આ એક સુંદર વ્યાખ્યા છે. મુનિરાજના આચાર્ય દેવ બીજે પણ આવે છે. જે જ્ઞાન થાય છે કોને અનુસરીને થાય છે? જ્ઞેયને અનુસરીને થાય છે કે જ્ઞાનને અનુસરી? જો આખો સિદ્ધાંત આમાં દેખાડે, જે કોઈ પરિણતિ થાય છે એ નિમિત્તને અનુસરીને થાય છે કે ઉપાદાનને અનુસરી? જ્ઞાનની પરિણતિ જ્ઞાનને અનુસરીને થાય કે જ્ઞેયને થાય? શ્રદ્ધાની પરિણતિ શ્રદ્ધા ગુણને અથવા ત્રિકાળી આત્માને અનુસરીને થાય કે બહારના રાગના વિકલ્પને અનુસરીને થાય? તો મારી પરિણતિ મને અનુસરીને થાય, પરદ્રવ્યને કારણે થતી નથી. તો જ્ઞાન ગુણને અનુસરીને દરેક પર્યાય, ચાહેસો મતિ શ્રુત અવધિ મન કે કેવળ, દરેક પરિણતિ પોતાના ઉપાદાનને જ્ઞાન ગુણને અનુસરીને થાય છે. મારી મતિ શ્રુતની અલ્પ પર્યાય પણ જ્ઞેયને અનુસરીને નહીં, પણ ઇન્દ્રિયને અનુસરીને પણ નથી થતી. નિમિત્ત રૂપે ગમે તે હો, પણ એ અનુસરે છે કોણ? કોને? કોના કારણે? આ એક દેખાડે છે, સ્વતંત્રતા દેખાડે છે. આપણને જ્ઞેય છે તો જ્ઞાન છે એમ ખબર હોવાથી આપણે જ્ઞેય લુપ્ત થઈ જઈએ. આપણને જ્ઞેયની મમતા શું કામ રહે છે? નિમિત્તની મમતા શું કામ રહે છે? કારણ કે નિમિત્તથી મારું ભલું થશે, જ્ઞેયથી મારું જ્ઞાન થશે, એટલા માટે આપણે જ્ઞેય તરફ ધળી જઈએ. પણ જ્યાં ખ્યાલમાં આવી જશે કે મારી જ્ઞાનની પરિણતિ મારા જ્ઞાન ગુણને અનુસરીને થાય છે, હવે મારે જ્ઞેય લુબ્ધતા કરવાની કોઈ જરૂર રહેતી નથી, મારી પણતી મારા ઉપાદાનને અનુસરીને થાય છે, મારે નિમિત્તાધીન વૃત્તિ કરવાની જરૂર નથી, તો એને એક સ્વતંત્રતા મળે છે. એટલે એ વ્યાખ્યા ઉપર ગુરુદેવજી ઘણો સરસ અર્થ કરીને, દરેક આ તે જ્ઞાન ગુણને લીધે એવી રીતે દરેક ગુણની પરિણતિ કોને અનુસરીને થાય છે, નિમિત્તને, પરદ્રવ્યને કે પોતાના ગુણને, પોતાના સ્વભાવને. મારી જે જે પરિણતિ ઉત્પન્ન થાય છે મારા સ્વભાવને અનુસરીને થાય છે, એટલે કે મારાથી થાય છે, પરદ્રવ્યથી થતી નથી, નિમિત્ત કે જ્ઞેય કે પરદ્રવ્યથી થતી નથી. દરેક પદાર્થમાં આપણે તો આપણા જીવનું પ્રયોજન છે, બીજાનું બીજા જાણે, પણ મારી જે પરિણતિ છે એ કોને અનુસરીને થાય છે, તો હવે મારે કોની સામું જોવાનું રહ્યું, મારે મારા સ્વભાવ સામું જોવાનું. મારી જે જે પરિણતિ એ મારા સ્વભાવ મારામાંથી આવે છે, મારા કારણે આવે છે, તો મારે હવે સ્વભાવ સમૂહ જોવાનું રહ્યું, એ આપણને એમાંથી શીખડાવે છે. હવે વ્યાખ્યા કરી, હવે એના ભેદ શીખડાવે છે. દર્શન ચેતનાના કેટલા ભેદ છે અને એના પછી જ્ઞાન ચેતનાના આવશે. તો દર્શન ચેતનાના ચાર ભેદ છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન. અને બે બધી પર્યાય તેઓ એટલે ચારેય જાતની દર્શન ગુણને અનુસરીને વર્તનારા ચૈતન્યના પરિણામ છે. એ બધા પરિણામ ચક્ષુ દર્શન કોને અનુસરીને થાય છે, ચક્ષુને અનુસરીને થાય છે. ચક્ષુ દર્શન કોને અનુસરીને થાય છે, ચક્ષુને અનુસરીને થાય છે. નિમિત્ત જુદી અનુસરવાની વાત છે. કેવળ દર્શન કોને અનુસરીને થાય છે, લોકાલોકને અનુસરીને. પણ લોકાલોક ન હતો એનું જ્ઞાન ન થતું. તમે ભલે ગમે તેમ માનો કે નિમિત્તથી થતું નથી, જ્ઞેયથી જ્ઞાન થતું નથી, પણ જ્ઞેય ન હોય ને જ્ઞાન થતું હોય એવું મને દેખાડો તો શું છે. જ્ઞેયથી જ્ઞાન થાય છે, જો જ્ઞેયથી જ તારે એમ સિદ્ધ કરવું હોય જ્ઞેય, અને જગતમાં જ્ઞેય ન હોત તો એમ પ્રશ્ન કરે છે. પણ જગતમાં એ ક્યારે એવું બને કે જ્ઞેય ન હોય, એ પછી ઓપ્શનલ લેવાનો પ્રશ્ન શું છે, એજમ્પશન લેવાનો કોઈ પ્રયોજન શું રહે છે. કોઈ કે ને જ્ઞેય ન હોત તો, માની લીધું જ્ઞેય ન હોત તો શું થાત, એવો એક સમય દેખાડી દે જગતમાં ક્યાંય જ્ઞેય ન હોય, તો જે શક્ય જ નથી એવું એજમ્પશન લઈને ચાલવાની શું છે. તો જગતમાં જ્ઞેય છે, હવે જ્ઞેય છે તો જ્ઞાન કોને અનુસરશે એ નક્કી કરવાનું છે, કે જગતમાં જ્ઞેય છે તો એને અનુસરીને જ્ઞાન થયું જ, કે જ્ઞાન ગુણને અનુસરીને જ્ઞાનની પર્યાય થાય. તો અહીંયા કે છે ચક્ષુ દર્શનના ચાર છે, એ ચારે દર્શન ચેતનાના ચાર પ્રકાર, ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ, એ ચારે પર્યાય, ચારે ઉપયોગ દર્શન ગુણને અનુસરીને થાય છે. તેની એક એક વ્યાખ્યા લઈએ. ચક્ષુ દર્શન કોને કહે છે, આમાં થોડુંક અટપટું કદાચ લાગશે, પણ વધારે સમજશું તો એમાં કાંઈ અઘરા જેવું તો નથી. ચક્ષુ ઇન્દ્રિય દ્વારા મતિ જ્ઞાન થાય. શું છે, ચક્ષુ ઇન્દ્રિયથી ચક્ષુ દર્શન નહીં થાય, સમજવાનું આમાં શું છે. ચક્ષુ દર્શનની વ્યાખ્યા શું છે, ચક્ષુને નિમિત્તે ચક્ષુ દર્શન થાય છે એમ નથી, ચક્ષુ ઇન્દ્રિયથી તો શું થશે, મતિ જ્ઞાન. ચક્ષુ ઇન્દ્રિય દ્વારા મતિ જ્ઞાન થયા પહેલા જે સામાન્ય પ્રતિભાસ થાય તેને ચક્ષુ દર્શન કહેવામાં આવે છે. મને રંગનું જ્ઞાન થયું, મતિ જ્ઞાન, તો એ રંગનું મતિ જ્ઞાન થાય એમાં કોણ નિમિત્ત હોય, ચક્ષુ, રંગમાં જાણવામાં. તો એ રંગનું મને મતિ જ્ઞાન થયું, એ પહેલા જે દર્શન થયું હતું તેનું નામ ચક્ષુ દર્શન કહેવામાં આવે. ચક્ષુ ઇન્દ્રિયથી થતું દર્શન એમ નહીં, એ પહેલા મતિ જ્ઞાન તો જ્ઞાનની પર્યાય છે, અને ચક્ષુ દર્શન કોની પર્યાય છે, દર્શનની. બે ફરક છે ને, બે પર્યાય. ફરીથી ચક્ષુ ઇન્દ્રિય દ્વારા શું થાય છે, ચક્ષુ દર્શન થાય કે મતિ જ્ઞાન થાય, પેલા એ નક્કી કરવું છે. મતિ જ્ઞાન કોનાથી થાય, એમાં નિમિત્ત કોણ હોય, મતિ જ્ઞાન જ્ઞાનની પર્યાય છે, એમાં નિમિત્ત કોણ હોય. પાંચ ઇન્દ્રિય અને મન, પાંચ ઇન્દ્રિય અને મન એનાથી મતિ જ્ઞાન થાય. એ પાંચ ઇન્દ્રિયમાંથી એક ચક્ષુ લહો, એ ચક્ષુના નિમિત્તે મતિ જ્ઞાન થયું, અને ચક્ષુના નિમિત્તે મતિ જ્ઞાન થાય તેમાં રંગ જણાય. તો એ મતિ જ્ઞાનની પરિણતિ થાય એ પહેલા જે સામાન્ય પ્રતિભાસ હતો તે પ્રતિભાસનું નામ ચક્ષુ દર્શન કહેવામાં આવે છે. એવું તો નહીં, પણ કારણ કે મતિ જ્ઞાન પણ સિદ્ધું ને જાણે છે, જે દર્શન એને ઇન્ફોર્મેશન આપી એ દર્શન ને જ્ઞાન જાણે એમ નહીં. એ પેલા કારણ કે ઓલી પરિણતિ તો વહી જાય છે, જયારે જ્ઞાનની મતિ જ્ઞાનની પરિણતિ થશે ત્યારે ચક્ષુ દર્શનની પર્યાય તો ચાલી જશે. પણ એ જ્ઞાન જ્યાં રંગને જાણે છે ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્તે, એ પહેલા એક દર્શનની પર્યાય થઈ જાય, અને એ દર્શનની જે પર્યાય થાય તેનું નામ ચક્ષુ દર્શન કહેવામાં આવે છે. પ્રતિબિંબ નહીં પણ એ પાછો પદાર્થ શું છે, જ્ઞાન પાછું પદાર્થને જાણે, એ પાછું પ્રતિબિંબને જાણે એમ નહીં. તમે જે કહો છો કે ભાઈ ચક્ષુ દર્શન થયું અને ચક્ષુ દર્શનને પછી મતિ જ્ઞાન જાણે એમ નહીં, એ જે ચક્ષુ દર્શનની પર્યાય થઈ હતી એ પર્યાયનો વ્યય થઈ જાય, અને જે મતિ જ્ઞાન છે પછીનું એ મતિ જ્ઞાન ચક્ષુના નિમિત્તે રંગને જાણશે. અને ચક્ષુ દર્શનમાં આ રંગ છે એમ ન જાણે, ફરીથી આ તો થોડું સમજાવવા માટે કીધું. ચક્ષુ દર્શન કોને જાણે? રંગને જાણે, ગંધને જાણે કે સ્પર્શને જાણે? તો શું કરે છે ચક્ષુ દર્શન? કોને દેખે છે? ચલો બસ, કોને દેખે છે? રંગને દેખે, ગંધને દેખે, સ્પર્શને દેખે, કોને દેખે? ભેદ ન પડે એટલે પ્રતિબિંબનું કોઈ પ્રશ્ન નથી. કારણ કે ચક્ષુ દર્શનમાં આ રંગ છે, આ ગંધ છે, આ સ્પર્શ છે એવો કોઈ ભેદ હોતો જ નથી. માટે એ પ્રતિબિંબ અથવા એ પરિણતિ તો ચાલી જાય છે, મતિ જ્ઞાનની પરિણતિ પછી પ્રગટ થાય છે. શું છે આંધળા ને? આંધળાનો રંગ ન દેખાય? રંગ દેખાય છે કે નથી દેખાતો? આંધળાને રંગ દેખાય કે નહીં આપણે તો એટલો પ્રશ્ન છે. દેખાય છે? દેખાય છે કેમ? આ તમે આંખ બંધ કરીને જોવો સૂરજની સામે કે ગમે તેમ શું દેખાય છે? લાલ પીળું ગમે કઈ દેખાય છે. તો એને ક્ષોભસમ તો છે, આંધળો છે પણ એ સંઘની પચેન્દ્રી છે અને ક્ષોભસમ તો, પણ એવો ક્ષોભસમ નથી કે બહારની વસ્તુને જાણી શકે. હવે મતિ દર્શન કે એવું નથી એમ, તો એનો સ્વભાવ છે. મતિ દર્શન શું કામ હોય? મતિ જ્ઞાન સાથે થાય છે કે પહેલા થાય છે? પહેલા થાય છે, એમાં આવી બે ભેદ એના પાડવામાં આવે છે. હવે કેમ નથી એનો અર્થ એમાં શું છે કે મતિ જ્ઞાન પહેલા જ થાય છે એટલે મતિ દર્શન નથી, એવી રીતે મન પર્યાય દર્શન પણ નથી, એવી રીતે શ્રુત દર્શન પણ નથી. શું કામ નથી? કારણ કે મતિ જ્ઞાન પહેલા ચક્ષુ અથવા ચક્ષુ દર્શન થઈ જાય એ પછી મતિ જ્ઞાન, અને મતિ જ્ઞાન પૂર્વક તો શ્રુત જ્ઞાન થઈ જાય, પછી દર્શન એમાં રહેતું જ નથી, અવકાશ જ. એવી રીતે અવધિ જ્ઞાન જેને થાય છે એના પછી એને શું થાય છે? મનપર્ય જ્ઞાન થઈ જાય છે. જેને મનપર્ય જ્ઞાન હોય એને અવધિ જ્ઞાન હોય જ છે, એટલે વચ્ચે દર્શનની કોઈ જરૂર રહેતી નથી. એટલે મતિ જ્ઞાન પહેલા જ હોય અને અવધિ જ્ઞાન પહેલા જ હોય, પાછું મન પર્ય જ્ઞાન પહેલા ન હોય, કારણ કે અવધિ પૂર્વક મન પર્ય જ્ઞાન થઈ જાય. હવે લઈએ ચક્ષુ દર્શન, તો હવે લઈએ પેલા ચક્ષુ દર્શનની વાત સમજાય તો થોડુંક આગળ વધીએ. થોડુંક એટલે જ અટપટું છે અને કદાચ મને એમ લાગે થોડું વિષય છોડી દેશું, કારણ કે આમાં થોડું વધારે અભ્યાસ કે એવું કર્યો હોય થોડું તો મજા આવશે. બાકી એટલું સમજવું, જૈન દર્શનની ગહનતા એટલી છે કે આપણું જ્ઞાન થાકી જશે પણ એ વિષય પૂરો થતો નથી. શા માટે એવું છે? કારણ કે એ જેને દેખાડે છે એવો આત્મા જ મહાન ગહન એવો છે કે એની વાત કરતા કરતા પણ પૂરું પહોંચાય એવું નથી. આપણને એમ ખ્યાલ આવી શકે કે આવી વાત હજી તો આચાર્યો લખી તો ગણધરદેવમાં શું ખ્યાલ આવતો હશે અને એવા કેવળ જ્ઞાનમાં તો શું ખ્યાલ આવતો હશે. આચાર્ય દેવોએ પણ આટલી સૂક્ષ્મતા સુધી જો વાતો કરી છે તો જેને 12 અંગનું જ્ઞાન પ્રગટ થતું હશે એ ગંધર્વદેવનું કેવું જ્ઞાન હશે. અને એ ગંધર્વદેવ એમ કે કેવળ જ્ઞાનની અપેક્ષાએ હું તો કેવો છું, તરણા તુલ્ય છું, તે કેવળ જ્ઞાનની તાકાત કેવી હશે. અને એવું કેવળ જ્ઞાન કોની પાસે છે? અરિયન ભગવાન પાસે છે. તો આપણી પાસે છે? ક્યારે છે? અત્યારના છે. તે કેવળ જ્ઞાન દેખાતું નથી, મને કેટલા પાઉન્ડ મળે ત્યાં નજર પહેલા પહોંચે છે. વાત તો ઘણી સારી કરીએ છીએ કે આવું કેવળ જ્ઞાન મારી પાસે પડ્યું છે, પણ નજર ક્યાં પહોંચે છે? બહારમાં જો પહોંચે છે કે મને આવું ખાવાનું મળે, આવું મકાન મળે, કાર નવી મોડેલ મળે, એ પહેલા તો બુકિંગ કરાવી લેવું મારું. અરે તારા સ્વભાવની મહિમા તો એકવાર કર કે તારા સ્વભાવમાં શું પડ્યું છે કે જેની વાત પણ પૂરી વાણીમાં ન આવી શકે એવી મહિમાવંત પદાર્થ છો, અને છતાં આ વાત ન સમજાય એમ ન વિચારું. એના માટે ખાસ ગુરુદેવસિંહ કહેતા કે મને નથી સમજાતું એવું શલ્ય જેને સમજાવવા નથી દેતો. પહેલેથી પોલે શું માની લીધું? હેઝ મેડ અપ માઇન્ડ કે આ મને સમજાય જ નહીં. એ નથી સમજાતું એવો એનો નિર્ણય છે ને એ સમજાવવા ન દેતો. અરે આવો કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા એમ મને એમ કે મને આ ન સમજાય. જેમ કોઈ મોટો પહેલવાન હોય એમ કે હું 1 કિલોગ્રામ ઉપાડી ન શકું, તેના માટે શું કહેવાય? શરમજનક કહેવાય. એમ તું આવો કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા અને આ વાત મને ન સમજાય. આચાર્ય દેવ કે જ્ઞાનીઓએ આ વાત શું કામ લખી છે? આપણને નહીં સમજાય એટલે લખી છે કે આપણને સમજાશે એવી આપણી યોગ્યતા જોઈને લખી છે? આપણી પણ યોગ્યતા છે, અભ્યાસ કરવો પડે એ વાત તો જરૂર છે. તો દરેકે નિરાશ થઈને નહીં સમજાય એમ ન માનવો, અભ્યાસ કરીને સમજાશે એવું આપણે પોઝિટિવલી પ્રયત્ન હંમેશા કેવો હોય? પોઝિટિવલી. તે ચક્ષુ દર્શનની વાત કરી, હવે 195મો પૂરો કરી લઈ. અચક્ષુ દર્શન, ચક્ષુ ઇન્દ્રિયને છોડીને બાકીની 4 ઇન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને કર્ણેન્દ્રિય અને મન દ્વારા મતિ જ્ઞાન થઈ આપેલ. આ એટલું ખાસ આમાં વ્યાખ્યામાં ધ્યાન રાખવું. ચક્ષુ ઇન્દ્રિયથી શું થાય છે? ચક્ષુ દર્શન થાય કે મતિ જ્ઞાન, એ પહેલા એક નક્કી કરવાનું કે ચક્ષુ ઇન્દ્રિય તો શું થવાનું? મતિ જ્ઞાન થાય. એવી જ રીતે બાકીની 4 ઇન્દ્રિય અને મન દ્વારા શું થવાનું છે? મતિ જ્ઞાન. એ મતિ જ્ઞાન પહેલા, એટલું તો આપણે હવે નક્કી કરી લીધું કે છદ્મસ્તને જ્ઞાન પહેલા દર્શન થાય. આજ તમારી સામુ એક જોઉં છું એ જ્ઞાનનો ઉપયોગ છે, પલટીને બીજા સામુ જોવાનો જ્ઞાનનો ઉપયોગ થાય, એ પહેલા દર્શન થઈ જશે. કયું દર્શન થશે એ પછી વિચારવાનું કે અહીંયા પેલા કલર જોઈને હવે કલર જોઉં છું તો ચક્ષુ દર્શન રહેશે, પણ અહીંયા સામે રંગને જોઈને પછી ગંધને જોઉં છું તો શું થશે? અચક્ષુ થશે. પણ વચ્ચે દર્શન તો થઈ જાય છે. એ દર્શન બે પ્રકાર કે જો મતિ જ્ઞાન ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્તે થયું તો ઈ પહેલાના દર્શનને ચક્ષુ દર્શન કહે છે, અને મતિ જ્ઞાન બાકીની 4 ઇન્દ્રિય અને મન દ્વારા થયું તો એ પહેલાના દર્શનને અચક્ષુ દર્શન કહેવામાં આવે છે. ચક્ષુ ઇન્દ્રિયને છોડીને બાકીની 4 અને મન દ્વારા મતિ જ્ઞાન થયા પહેલા જે સામાન્ય પ્રતિભાસ, સામાન્ય અવલોકન દેખવું થાય તેને અચક્ષુ દર્શન કહેવામાં આવે છે. એની વ્યાખ્યા હવે વધારે આપણે કૃત્રિમ એટલે આપણે જે બનાવીએ છીએ ને, અને એ તો બનાવેલા શું છે 200-500 વર્ષ પછી નાશ પણ થાય છે, અને અકૃત્રિમ એવા છે જે ક્યારેય નાશ નથી પા, અનાદિના છે ને અનંતકાળ રહેવાના છે એવા અકૃત્રિમ જીન મંદિર છે, જીન પ્રતિમાઓ છે. હવે આપણે પર્યાયની વ્યાખ્યા કરી હતી, ગુણોના વિશેષ કાર્યને એટલે કે પરિણમનને પર્યાય કહે છે. ફેરફાર થવો, બદલવો, એમાં ફેરફાર બદલવો થવો તેનું નામ પર્યાય કહેવામાં આવે છે. અને પર્યાયના બે ભેદ છે. ક્યાં ક્યાં છે? અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય. જેમ દ્રવ્યના ભેદ કેટલા હતા? 6 હતા. ગુણના ભેદ, ગુણના કેટલા ભેદ હતા? સામાન્ય અને વિશેષ એક પ્રકાર છે, બીજો પ્રકાર કયો હતો? અનુજીવી અને પ્રતિજીવી એમ પર્યાયમાં બે ભેદ છે, અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય. એમાં આપણે વાત લીધી વ્યંજન પર્યાય કોને કહે છે, દ્રવ્યના પ્રદેશત્વ ગુણના વિશેષ કાર્યને વ્યંજન પર્યાય કહે છે. વ્યંજન પર્યાય શું લખ્યું છે, દ્રવ્યના કે જીવ દ્રવ્યના, સાચું શું હોવું જોઈએ, જીવનું હોવું જોઈએ ને, કેમ વ્યંજન પર્યાય ક્યાં દ્રવ્ય લાગુ પડે, હા તો કેટલા દ્રવ્યમાં હોય છે, ચાર પાંચ છ, છ શા માટે છ, છ છે સામાન્ય ગુણ આકાર છે. તો હવે પ્રશ્ન આપણે થયો તો કે એક જ આ એક પર્યાયને વ્યંજન પર્યાયને જુદી પાડી અને બધા ગુણોની પર્યાયનું નામ શું આપ્યું, અર્થ પર્યાય. એક ખાલી પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય શું કામ જુદી પાડી, એનું કારણ શું છે. એક તો એક કારણ સૌથી કે તું ક્યારે પણ વ્યંજન પર્યાય ઉપર મહત્તા આપીશ નહીં. આપણે સુખ મેળવવું છે, દુઃખને ટાળવું છે, અજ્ઞાનને ટાળીને જ્ઞાન કરવું છે, તો મહત્વ શેનું છે, અર્થ પર્યાયની શુદ્ધતા કરવી છે કે વ્યંજન પર્યાયની. તે પ્રયોજન મારે અર્થ પર્યાયમાં શુદ્ધતા કરવી છે, વ્યંજન પર્યાયમાં મારે એનું મહત્વ નથી. આકાર મારે કેવો આત્માનો આકાર હોય તો વધારે સુખ આવે, તો એ આકારનું મહત્વ નહીં હોવાથી આકાર ઉપર ક્યારેય નજર કે મહત્તા તું આપીશ નહીં. એ ઉપરાંત આકાર નાનો એટલે પદાર્થ હલકો, આકાર મોટો એટલે પદાર્થ મહાન બને એવું નથી. આકાશ કેટલા પ્રદેશી છે, અસંખ્ય કે અનંત, અનંત પ્રદેશી છે. અનંત પ્રદેશી એનો આકાર છે તો એનો અસ્તિત્વ ગુણ વધારે જોરદાર હશે. અને પૂતગલ પરમાણુ કેટલા પ્રદેશી છે, એક પ્રદેશ, તેનો અસ્તિત્વ ગુણ થોડોક વીક હશે ને, તો એ નથી. એટલે પ્રદેશ ઉપર ક્યારેય મહત્તા નથી, વસ્તુનો સ્વભાવ સંપૂર્ણ છે. આકાર ઓછો વધતો નાનો ગમે તેવો હો, આકાર ઉપર નજર કરીશ નહીં. માટે એની મહત્તા છોડવા માટે અહીંયા કહે છે કે પ્રદેશત્વ ગુણની વ્યંજન પર્યાય છે એ તરફ લક્ષ દઈશ નહીં. તારે શેનો પુરુષાર્થ કરવાનો છે, અર્થ પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરવાનો તું પુરુષાર્થ પ્રયત્ન કરજે. તો દ્રવ્યના પ્રદેશત્વ ગુણની, કોઈ પણ દ્રવ્યના પ્રદેશત્વ એટલે આકારની જે પર્યાય થાય તેનું નામ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. અને આકાર બીજું શું કામ કરે છે, બીજાથી આપણને જુદું પડવાનું પણ એક સાધન બને છે, એક સાધન. બાકી ખરેખર લક્ષણ એ એક સાધન છે, એ ઉપરાંત આકાર પણ એક આપણને બીજાથી જુદુંપણાનો ખ્યાલ કરાવે છે. પછી વ્યંજન પર્યાયના કેટલા ભેદ, બે ભેદ, સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય. આ બહુ ભેદ આવે ને જૈન ધર્મમાં, તો હજી એક શીખે ત્યાં તો બીજા ભેદના ભેદ બધા ક્યાં સુધી જાવું. વસ્તુનું સ્વરૂપ એવું અગાધ છે, મહાગંભીર છે, ઊંડું છે. એવા ઊંડા તત્વને વસ્તુને પાર પહોંચીએ છીએ ત્યાં આપણું જ્ઞાન પણ સ્થિર થાય. વસ્તુની અગાધતાને જ્યાં ખ્યાલમાં લઈએ છીએ તો આપણને વિશાળતા, જેમ કે ને એકદમ બહુ વિશાળ હોય તો આપણે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય ને, એમ વસ્તુની આવી ગંભીરતા જોતા મૂંઝાવો ન થતો પણ વસ્તુની મહાનતા લાગે છે, ગહનતા લાગે છે, વિશાળતા લાગે. તો આપણને એમ ખ્યાલ લાગે છે કે આપણે કેવા છીછરા જ્ઞાનમાં અભિમાનથી બેઠા છીએ કે મને ઘણું આવડ્યું ને શીખ્યું. વસ્તુની વિશાળતા જોઈએ છે તો વસ્તુ તો ગહન છે. તો પર્યાય પર્યાયના બે ભેદ, એમાં વ્યંજન પર્યાયના બે ભેદ, સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય. સ્વભાવ વ્યંજન પર્યાય કોને કહે છે, પર નિમિત્તના સંબંધ રહિત દ્રવ્યને જે આકાર હોય તેને સ્વભાવ વ્યંજન પર્યાય કહે છે, જેમ કે સિદ્ધ ભગવાનનો આકાર. સ્વભાવ અને વિભાવ, જેમાં પરનું નિમિત્ત આવે તેનું નામ વિભાવ કહેવાય, જેમાં પરનો સંબંધ ન હોય તેનું નામ સ્વભાવ કહેવાય. એક સિમ્પલ વ્યાખ્યા, એ પછી બેમાં ઉતરશે, અર્થ પર્યાય ને વ્યંજન પર્યાય બેમાં. તો સ્વભાવ વ્યંજન પર્યાય કોને કહે છે, વ્યંજન પર્યાય આવી એટલે આકાર આવ્યો, અને સ્વભાવ કહેતા એમાં બીજાનું નિમિત્ત પણ નથી. જેવી રીતે સિદ્ધ ભગવાન છે અત્યારના એમના આત્માનો આકાર છે એને અત્યારના કોણ નિમિત્ત છે કે કોઈ અત્યારના નિમિત્ત નથી, શરીરનો અત્યારના નિમિત્ત પણ નથી. માટે તે એમનો જે આકાર છે તેને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. વર્તમાન શરીર કોઈ નિમિત્ત નથી, માટે તે આકારને સ્વભાવ વ્યંજન પર્યાય કહે છે. એવી રીતે પૂદગલ પરમાણુ છૂટો હોય છે તો છૂટો પરમાણુ છે તેને પણ પૂદગલની સ્વભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. અને બાકીના ચાર દ્રવ્યો છે એને તો કોઈનો સંબંધ જ નથી, માટે એને અનાદિ અનંત સ્વભાવ વ્યંજન પર્યાય અને સ્વભાવ અર્થ પર્યાય. ચાર દ્રવ્યો છે ધર્માસ્થિ અધર્માસ્થિ આકાશ અને કાળ. એ ચાર દ્રવ્યોને તો અનાદિ અનંત કેવી છે, સ્વભાવ અર્થ પર્યાય અને સ્વભાવ વ્યંજન, કારણ કે એને બીજાનો કોઈ સંબંધ જ થતો નથી. જીવ અને પૂદગલમાં ચારેય પ્રકારની પોસિબિલિટી બને છે. સ્વભાવ અર્થ પર્યાય પણ હોય, વિભાવ અર્થ પર્યાય પણ હોય, સ્વભાવ વ્યંજન પર્યાય પણ હોય અને વિભાવ વ્યંજન પર્યાય પણ હોય છે. તે સ્વભાવ વ્યંજન પર્યાયની વ્યાખ્યા કરી અને એમાં સિદ્ધ ભગવાનનો આકાર જીવને માટે દીધો. પૂદગલને માટે વિચાર કરીએ તો એક છૂટો પરમાણુ છે તેનું નામ, એનો જે આકાર છે તેનું નામ સ્વભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે, વિભાવ વ્યંજન પર્યાય. પર નિમિત્તના સંબંધવાળા દ્રવ્યને જે આકાર હોય તે વિભાવ વ્યંજન પર્યાય, જેમ કે જીવના નર નારક આદિ પર્યાય. અત્યારના આપણને આપણો મનુષ્યપણાનો જે આકાર છે એમાં કોણ નિમિત્ત છે, આ ઔદારિક શરીર તે નિમિત્ત છે. તો આપણો જે આકાર છે તેનું નામ વિભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. આ શરીર છે તે શું છે, સ્વભાવ વ્યંજન પર્યાય કે વિભાવ વ્યંજન પર્યાય? આ શરીર છે એ કઈ છે, તો એ તો પૂદગલની પર્યાય, જીવની સ્વભાવ પર્યાય પણ નથી ને વિભાવ પર્યાય પણ નથી. આ જે શરીર છે ઔદારિક શરીર એ જીવની સ્વભાવ વ્યંજન પર્યાય કે વિભાવ વ્યંજન પર્યાય? શરીર એ જીવની સ્વભાવ વ્યંજન પર્યાય પણ નથી અને વિભાવ વ્યંજન પર્યાય પણ નથી. એના નિમિત્તે જીવનો જે આકાર અંદરમાં છે, અંદરમાં જીવનો જે આકાર, તે આકારનું નામ વિભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે, કારણ કે એમાં શરીર તે પ્રકારનું નિમિત્ત છે. તો શરીર નિમિત્ત હોવાથી જીવનો અત્યારના જે આકાર છે, આકાર કોનો, જીવનો, તેનું નામ જીવની વિભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. આ જે આકાર છે પૂદગલને માટે છે, એટલે મેં પૂછ્યું જીવની વ્યંજન પર્યાય. આ જે શરીરનો આકાર છે પૂદગલનો વિભાવ વ્યંજન પર્યાય છે, પૂદગલની વિભાવ વ્યંજન પર્યાય છે, પણ જીવની વિભાવ વ્યંજન પર્યાય નથી. હવે અર્થ પર્યાય કોને કહે છે? અર્થ, અર્થ એટલે શું? અર્થ એટલે પ્રયોજન પણ થાય, અને અર્થ એટલે શું થાય, પૈસો પણ થાય, પૈસો પણ થાય. એટલે શબ્દો તો અર્થ એટલે મિનિંગ પણ થાય, રહસ્ય એનું પ્રયોજન શું છે, પૈસો પણ થાય, અર્થ પણ. એટલે હવે ઘણા, એટલે કે એક જ શબ્દના ઘણા અર્થો બધા થતા, અથવા દ્રવ્યને પદાર્થ, દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયને અર્થ કહેવાય છે. એટલે દરેક જ્યાં જ્યાં જેવો અર્થ હોય તે આપણે સમજવો જોઈએ. અહીંયા કહે છે અર્થ પર્યાય કોને કહે છે, પ્રદેશત્વ ગુણ સિવાયના બાકીના સંપૂર્ણ ગુણોના વિશેષ કાર્યને અર્થ પર્યાય કહે છે. અર્થ પર્યાય ક્યાં ગુણની પર્યાય છે, ક્યાં ગુણની પર્યાય છે? એક ગુણની પર્યાય હોય તો એક ગુણની પર્યાય હોવી જોઈએ ને, એ કોઈ એક ગુણની પર્યાય નથી, એક સમૂહવાચક નામ છે. અર્થ પર્યાય શું છે, સમૂહવાચક, ખબર નહીં શું કે સમૂહવાચક, કલેક્ટિવ, ઇટ્સ અ કલેક્ટિવ, ઇટ્સ એક ગુણની પર્યાયનું નામ અર્થ પર્યાય નથી, પણ પ્રદેશત્વ ગુણ સિવાયના બાકીના અનંત ગુણોની પર્યાયનું એક કલેક્ટિવ નેમ છે. જેવી રીતે સિદ્ધ ઈસુ નામ છે, અરિયંત ઈસુ નામ છે, કલેક્ટિવ છે. જેવી રીતે આમાં બોલીએ ને બટાલિયન બોલીએ ને, તો જે અમુક સોલ્જર્સ હોય એનું બનેલનો બટાલિયન કહીએ છીએ, એમ અહીંયા અર્થ પર્યાય એક કોઈ પર્ટીક્યુલર ગુણની પર્યાયનું નામ નથી, પણ પ્રદેશત્વ ગુણ સિવાયના બાકીના અનંત ગુણો છે તેની પર્યાયનું એક કલેક્ટિવ નામ, તેનું નામ અર્થ પર્યાય કહે છે. અને એના પણ બે ભેદ છે, સ્વભાવર્થ પર્યાય અને વિભાવર્થ પર્યાય. સ્વભાવર્થ પર્યાય કોને કહે છે? ઓલાની જેમ જ ડેફિનેશન છે. પર નિમિત્તના સંબંધ રહીત જે અર્થ પર્યાય હોય તેને સ્વભાવર્થ પર્યાય કહે છે. જેમ કે જીવનો કેવલ જ્ઞાન પર્યાય, જ્યાં કેવળ જ્ઞાન પ્રગટ થયું, હવે જ્ઞાનાવણી કર્મ નિમિત્ત રૂપે નથી. તો નિમિત્ત રૂપે નથી તો એ કેવળ જ્ઞાન શું છે? જીવના જ્ઞાન ગુણની સ્વભાવત પર્યાય છે. ઓકે, આખું જો ક્લિયર લઈએ તો કેવળ જ્ઞાન શું છે? પેલા એ વિચારવું, કેવળ જ્ઞાન શું છે? અર્થ પર્યાય કે વ્યંજન પર્યાય? અર્થ પર્યાય છે, બરોબર. હવે એ સ્વભાવ છે કે વિભાવ, એનો વિચાર કરવો જોઈએ. તો ત્યાં એને કર્મ નિમિત્ત છે કે નહીં? જ્ઞાનાવણી કર્મ નથી. નથી તો એનું નામ શું પડ્યું? સ્વભાવ. હવે એ ક્યાં દ્રવ્યમાં હોય છે? કેવળ જ્ઞાન જીવમાં. અને જીવમાં હોય તો એ ક્યાં ગુણમાં હોય છે? જ્ઞાન. તો જીવના જ્ઞાન ગુણની તે સ્વભાવ અર્થ પર્યાય કહેવામાં આવે છે. એવી જ રીતે પૂતગલમાં વિચાર કરીએ તો પૂતગલમાં સ્વભાવ અર્થ પર્યાય કઈ હોય છે? પરમાણુની જે કોઈ સ્પર્શ રસ ગંધ વર્ણની જે પર્યાય છે તેનું નામ પૂતગલની સ્વભાવ અર્થ પર્યાય કહેવામાં આવે છે. વિભાવર્થ પર્યાય કોને કહે છે? પર નિમિત્તના સંબંધ વાળો જે અર્થ પર્યાય થાય તેને વિભાવર્થ પર્યાય કહે છે. જેમ કે જીવને રાગ દ્વેષ જે થાય અથવા મતિ શ્રુત એ પણ બધું વિભાવ અર્થ પર્યાય છે. પરના નિમિત્તમાં રાગ દ્વેષ થાય છે એમાં નિમિત્ત કોણ હોય છે? પર દ્રવ્ય હોય છે. એમાં દ્રવ્ય કર્મ છે એ નિયમરૂપથી હોય છે, નો કર્મ એ હોય કે ન હોય, પણ એમાં કર્મનો મોહની કર્મના ઉદય એમાં નિમિત્ત હોય. તો રાગ દ્વેષ અથવા જે કોઈ અશુદ્ધ અપૂર્ણ પર્યાય છે તે બધી વિભાવ અર્થ પર્યાય કહેવામાં આવે છે. અને પૂર્ણ શુદ્ધ પર્યાય છે તેનું નામ સ્વભાવ અર્થ પર્યાય કહેવામાં આવે છે. પૂતગલમાં વિભાવ અર્થ પર્યાય કઈ કહેવાય? સ્કંદ રૂપે જે પરમ્યું છે તો તેમાં જે કોઈ સ્પર્શ રસ ગંધ વર્ણની પર્યાય છે તે પૂતગલની વિભાવ અર્થ પર્યાય કહેવામાં આવે છે. આકાશમાં વિભાવર્થ પર્યાય કઈ છે? એ કઈ નથી, કોઈ દિવસ નહીં. શા માટે ન હોય? શા માટે ન હોય? કારણ કે એનો કોઈની સાથે સંબંધ જ નથી હોતો. આકાશ દ્રવ્યને ધર્માસ્થી અધર્માસ્થી કે કાળને આપણે વાત લીધી હતી. ધર્મ અધર્મ ને આકાશ તો એક એક દ્રવ્ય છે, કાળ દ્રવ્ય અસંખ્ય છે, છતાં એકબીજા સાથે ભેગા શા માટે ભેગા નથી થતા? કારણ કે ગતિ કરે તો ભેગા થાય ને. મારે કોઈને મળવું હોય તો શું થાય? ગતિ કરવી પડે છે. કે અને બીજું ઓલી ચિકાસ હોય તો પણ બે હજી ભેગા થાય, એવું તો એનામાં ક્યાંય છે જ નહીં. જળ છે, જળ હોવાથી ક્યાંય રાગ દ્વેષ કે અશુદ્ધતા કરવું એવું પણ. તો ચાર દ્રવ્યો જે છે એ હંમેશા સ્વભાવ અર્થ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય વાળા અનાદિ અનંત શુદ્ધ છે. અરે ભાઈ, એના ઉપરથી નિયમસારમાં સરસ લીધું છે અજીવ અધિકારમાં કે આ ચાર દ્રવ્યો પણ જળ છે ને અનાદિ અનંત શુદ્ધ છે, અને તું અશુદ્ધ રૂપે પરણવો? તું જાણનારો ચૈતન્ય આત્મા ઓલા ચાર દ્રવ્યો અનાદિ અનંત શુદ્ધ રૂપે પરણમે છે, તો એને પણ જોઈને સમજીને હવે તો તું શુદ્ધ રૂપે પરણમતો જા. એ અનાદિ અનંત શુદ્ધ છે તો મારે પણ શુદ્ધ રૂપે પરણવું જોઈએ એમ એને ભાવના થઈ. ચાર પણ શુદ્ધ છે એમ જોઈને મારે શુદ્ધતા કરવી છે. સિદ્ધ ભગવાન જેમ શુદ્ધ થઈ ગયા છે, ચાર દ્રવ્ય અનાદિ શુદ્ધ છે, સિદ્ધ ભગવાન શુદ્ધ થઈ ગયા, હું પણ શુદ્ધ થાવ એમ એના ઉપરથી ભાવના થવી જોઈએ. હવે 221મો પ્રશ્ન, ક્યાં ક્યાં દ્રવ્યમાં ક્યાં ક્યાં પર્યાયની પોસિબિલિટી? ચાર હવે આપણી પાસે સેટ થઈ ગયા. સ્વભાવર્થ પર્યાય, સ્વભાવ વ્યંજન પર્યાય, વિભાવર્થ પર્યાય, વિભાવ વ્યંજન પર્યાય. એમાં જીવમાં ચારમાંથી કેટલાની પોસિબિલિટી? ચારમાંથી કેટલાની પોસિબિલિટી? ચારે ચાર. પૂતગલમાં ચારે ચાર, અને બાકીના ચાર દ્રવ્યોમાં બે જ, સ્વભાવર્થ ને સ્વભાવ વ્યંજન. હવે જીવમાં ચારે ચાર થાય છે ક્યારે ક્યારે હોય છે એનો જરા આપણે વિસ્તાર લઈએ કે જીવમાં સ્વભાવર્થ પર્યાય ક્યારે હોય, અથવા ક્યાં ગુણસ્થાનથી સ્વભાવ અર્થ પર્યાયની શરૂઆત થઈ શકે? चौथा गुण स्थान अस्तित्व गुणनी स्वभावर्त पर्याय तो हो सामान्य तो सरस तर्क सारो छे पण सामान्य रीते जेमा विभाव थयु छे एनी ज आपणे वात लईए। चौथे गुण स्थान सातमो सिद्ध दशा में पेला कोई थाय के नहीं स्वभावर्त पर्याय शुरुआत हूं कहू छु बदाज थाय एम नहीं जो फरी थी प्रश्न शू छे जीव में स्वभाव अर्थ पर्याय शुरुआत शुरुआत इन द सेंस बदानी थवी जो एम नहीं कोई पन एक गुणनी पन थसे तो चाल से सम्यक दर्शन थता तो चौथा गुण स्थान ने सौथी पहला श्रद्धा गुणनी स्वभाव अर्थ पर्याय शुरू थाय छे अने स्वभावत पर्याय मुख्यत्व सहायक सम्यक दर्शन में लेवाय कारण के उपशम के सोपशम थाय तो एमा पण हजी कर्मनो छे ने एटला माटे सहायक सम्यक दर्शन मुख्य तरीके लेवाय बाकी पूर्णता की अपेक्षा आपणे अर्थ करीए बाकी जेटली जेटली शुद्धता प्रगटता एटली स्वभावत पर्याय तो कहेवाय पण आपणे एक पूर्णता की अपेक्षा लईए सम्यक ज्ञान थता ज्ञाननी स्वभावत पर्याय शुरुआत तो थई पण आपणे पूर्णता की अपेक्षा चलो सरस श्रद्धानी शुरुआत शाही सम्यक दर्शन थता चौथे थाय पछी ज्ञान नी क्षायिक पर्याय क्यारे अरे क्षायिक शू स्वभावत पर्याय तेरमा गुण स्थाने केवल ज्ञान थता ज्ञान गुणनी स्वभावत पर्याय प्रगट थाय चारित्र गुणनी स्वभाव व्यंजन पर्याय क्यारे थाय चारित्र गुणनी स्वभाव व्यंजन पर्याय क्यारे प्रगट थाय के चारित्र में स्वभाव व्यंजन लागू ज न पड़े एम शू लागू पड़े स्वभावर्थ पर्याय ओके वेरी गुड चलो स्वभावर्थ पर्याय क्यारे थाय बार मा गुणस्थाने यथाख्यात चारित्र प्रगट थाय त्यारे पछी वीर्य गुण एनी स्वभावर्थ पर्याय क्यारे तेरमे गुणस्थाने अनंत वीर्य योग गुण चौदमे अयोगपणु चौद में अयोगपणू एवी रीते पूर्णता जीवनी थाय पूद्गल में स्पर्श गुणनी क्यारे स्वभावर्थ पर्याय थाय के परमाणु छूटो होय त्यारे तेने स्पर्श सरसगन गई पण लई लेवू। अच्छा हवे जीवनी जो के पेला पूरी बात करिए आपणे एक स्वभावर्थ पर्याय नी वात करी जीव में हवे एनी विभावर्थ पर्याय लई जीव में विभावर्थ पर्याय क्यारे होय अने क्या सुधी होय जीव में विभावर्थ पर्याय क्या गुणस्थान थी होय ने क्या सुधी होय पहला होय पछी पछी विभावर्थ पर्याय होय के नहीं क्या सुधी होय एम तो मैं कहू छु एनी शुरुआत क्यारथी होय छे विभावर्थ पर्याय शुरुआत केटलाम गुणस्थान थी होय छे अनादिनी छे एटले पहला गुणस्थान थी छे विभावर पर अने क्या सुधी हशे ज्यां चौद सुधी पण हजी असिद्धत्वपणु पण छे एटले चौदमा गुणस्थानना छेल्ला समय सुधी सिद्ध दशा न थाय त्यां सुधी विभाव अर्थ पर्याय रहे छे जीवमां स्वभावत पर्यायनी शुरुआत चौथे थी थाय छे अने सिद्ध दशा थता बधी ज स्वभावत पर्याय प्रगट થાય છે જ્ઞાનની દર્શનની કે વીર્યની તેરમે થાય છે ચારિત્રની બારમે થાય પણ વિભાવર્ત પર્યાય તો પહેલા ગુણસ્થાનથી અનાદિથી જ છે અને ચૌદમા ગુણસ્થાનના છેલ્લા સમય સુધી રહે છે વિભાવર્ત પર્યાય સ્વભાવ વ્યંજન પર્યાય જીવમાં ક્યારે પ્રગટ થાય स्वभाव व्यंजन पर्याय जीव में क्यारे प्रगट थाय केटला मा गुणस्थान ने सिद्ध दशा थता ज एने स्वभाव व्यंजन पर्याय कारण के त्यां सुधी चौदमा गुणस्थान सुधी पण शरीर निमित्त रूपे होय छे माटे सिद्ध दशा थता स्वभाव व्यंजन पर्याय होय छे ने विभाव व्यंजन पर्याय चौदमा गुणस्थान सुधी बधा ज अरियन परमात्मा छे तो पण વિભાવ વ્યંજન પર્યાય હોય છે હવે પૂદગલમાં લઈએ કે પૂદગલમાં જ્યાં પરમાણુ હોય છે તો બંને સ્વભાવ, સ્વભાવ અર્થ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય, અને સ્કંદમાં હોય ત્યારે બંને વિભાવ, વિભાવ અર્થ પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય, અને બાકીના ચારમાં તો સ્વભાવ જ છે. હવે એનું આપણે કોમ્બિનેશન લઈએ આપણને, કે જીવમાં એવું ક્યારે બને કે સ્વભાવ અર્થ પર્યાય હોય અને વિભાવ વ્યંજન પર્યાય હોય, બે ક્યારે હોઈ શકે કે પોસિબલ છે કે નહીં? પેલા એક નક્કી કરવું, જીવમાં ચારમાં તો બધી સ્વભાવ છે એટલે એમાં પ્રશ્ન જ નથી. જીવની વાત લઈએ કે જીવમાં એવું ક્યારે પોસિબલ બને કે સ્વભાવ અર્થ પર્યાય પણ હોય અને વિભાવ વ્યંજન પર્યાય, એવું શક્ય છે કે નહીં? પેલા એવું ક્યારે? ચૌદથી ચૌદમાં સુધી શક્ય છે, કારણ કે સ્થાયિક સમ્યક દર્શન ચોથે થઈ ગયું તો શ્રદ્ધાનો તો સ્વભાવ પર્યાય થઈ ગયો, પણ વિભાવ વ્યંજન પર્યાય ચાલુ છે. બારમે ગુણસ્થાન ચારિત્રમાં થયું, તેરમે ગુણસ્થાને જ્ઞાન દર્શન વીર્ય, છતાં વિભાવ વ્યંજન પર્યાય તો છે. તો ચોથાથી ચૌદમાં સુધી સ્વભાવ પર્યાય હોઈ શકે છે, છતાં વિભાવ વ્યંજન પર્યાય હોય છે. બંને સ્વભાવ હોય એવું જીવમાં ક્યારે બને? સિદ્ધ દશામાં સ્વભાવ પર્યાય છે, સ્વભાવ વ્યંજન પર્યાય. બંને વિભાવ હોય એવું ક્યારે શક્ય છે? બંને જ વિભાવ હોય. પેલા ગુણસ્થાન અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને વિભાવ અર્થ પર્યાય છે, વિભાવ વ્યંજન પર્યાય. હવે વિભાવ અર્થ પર્યાય હોય અને સ્વભાવ વ્યંજન પર્યાય એવું ક્યારે બને? ચોથો એક પોસિબિલિટી તો બીજા શેમાં હોય? બીજા ક્યાં દ્રવ્યમાં હોય? ત્રણ પોસિબિલિટી, હવે એક ચોથી પોસિબિલિટી રહી કે વિભાવ અર્થ પર્યાય હોય અને સ્વભાવ વ્યંજન પર્યાય હોય એવું જીવમાં ક્યારે બને? ક્યારે પણ બનતું નથી, કારણ કે સ્વભાવ અર્થ પર્યાય પૂર્ણ થયા પછી જ સ્વભાવ વ્યંજન પર્યાય થશે, અને એટલા માટે વ્યંજન પર્યાયને શુદ્ધ કરવાનો પુરુષાર્થ કરવો નહીં. ધ્યાન ક્યાં દેવું છે? પુરુષાર્થ શેનો કરવો છે? અર્થ પર્યાયનો. તો ચાર પોસિબિલિટીમાંથી ત્રણ પોસિબિલિટી જીવમાં હોય, બંને વિભાવ હોઈ શકે, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પહેલે ગુણસ્થાન, બંને સ્વભાવ હોઈ શકે સિદ્ધ દશામાં, અને વચ્ચેના ચોથાથી ચૌદમાં સુધીમાં સ્વભાવ અર્થ પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય. પણ એવું ન બને કે સ્વભાવ વ્યંજન પર્યાય થઈ ગઈ ને વિભાવ અર્થ પર્યાય હોય એવું ક્યારેય બની શકતું નથી. બરોબર છે? હવે પૂતગલમાં ચારે પોસિબિલિટી લઈએ. પૂતગલમાં વિભાવ અર્થ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય ક્યારે હોય? ક્યારે હોઈ શકે? ફરીથી, વિભાવ અર્થ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય ક્યારે હોઈ શકે? શક્ય જ નથી. શા માટે? કારણ કે પૂતગલમાં એક એવી છે કે હોય તો બંને શુદ્ધ હશે અને હશે તો બંને અશુદ્ધ. ક્રોસમાં નહીં હોય, એક શુદ્ધ હોય ને બીજું અશુદ્ધ હોય એવું ક્યારે બનવાનું? એટલે ચારમાં તો બે જ પોસિબિલિટી, બંને શુદ્ધ. પૂતગલમાં હશે તો બે શુદ્ધ, હશે તો બે અશુદ્ધ, અને જીવમાં ચારમાંથી કેટલી પોસિબિલિટી? ત્રણ. એક પોસિબિલિટી તો કોઈ કા હોઈ શકતી જ નથી. એટલે આ તો બહુ સહેલું સમજાય એવું છે. હવે એ પૂરું કર્યું આપણે? કેમ, એમાં તો શું પૂરું થઈ ગયું? સમૂહ વાચક એટલે તે ગુણની અર્થ પર્યાય એમ. એટલે દરેકની, દરેક જ્ઞાન ગુણની પર્યાયને પણ અર્થ કહેવાય, શ્રદ્ધા ગુણની પર્યાયને પણ અર્થ કહેવાય. તો એ જે શ્રદ્ધા ગુણની અર્થ પર્યાય છે ક્યારે પૂર્ણ થાય એવો પ્રશ્ન આપણે લઈએ. એક એક ગુણની જે પર્યાય, પ્રદેશત્વ ગુણ સિવાયની જે પર્યાયો છે એ બધાને શું કહેવાય છે? અર્થ પર્યાય. અને એ બધાનું પણ કમ્બાઈન બનીને પણ આપણે એને અર્થ પર્યાય કહીએ છીએ. અર્થ પર્યાયમાં બધા ગુણોની આવી જાય, પ્રદેશત્વ ગુણ છે. તો જ્ઞાન ગુણની પણ પર્યાય છે એનું નામ શું કહેવાય? અર્થ પર્યાય. શ્રદ્ધા ગુણની થઈ એનું નામ પણ શું કહેવાય? જેવી રીતે અજીવ, અજીવી ક્યાં દ્રવ્યનું નામ છે? અજીવ કોઈ એક દ્રવ્યનું નામ નથી પણ પાંચનું. તો પૂતગલને પણ અજીવ કહેવાય, ધર્માસ્તીને પણ અજીવ કહેવાય, અધર્માસ્તીને પણ અજીવ કહેવાય. એમ જ્ઞાનની પર્યાયને પણ અર્થ પર્યાય કહેવાય, શ્રદ્ધાની પણ અર્થ કહેવાય, ચારિત્રને પણ અર્થ પર્યાય કહેવાય. એ તો જયારે શું થાય છે કે કેવળી પરમાત્મા હોય છે એનું આયુષ પૂરું થવાનો સમય આવે અને બાકીના જે ત્રણ અઘાતી કર્મો છે તેનો હજી છૂટવાનો કાળ ન હોય ત્યારે કેવલી સમુદ્ઘાત થતું હોય છે. અને ત્યારે આ મૂળ શરીરને છોડ્યા, આઈ થિંક આગળ વ્યાખ્યા આવી ગઈ છે, મૂળ શરીરને છોડ્યા વિના આત્માના પ્રદેશોનું ફેલાવવું તેનું નામ સમુદ્ઘાત. પહેલા એક વ્યાખ્યા લઈએ, સમુદ્ઘાત કોને કહેવાય? મૂળ શરીરને છોડ્યા વિના શરીરના પ્રદેશોનું ફેલાવવું. કેટલું ફેલાવ્યું પછી વાત, કે 12 પ્રદેશો નીકળે તેનું નામ સમુદ્ઘાત કહેવાય. અને એવા સમુદ્ઘાત આઈ થિંક 5-6 પ્રકારના છે. વેદના સમુદ્ઘાત પણ કહેવાય, પીડા બહુ થાય છે ને ત્યારે પણ પ્રદેશો બહાર નીકળે છે. અને આ તો કેવી સમુદ્ઘાત કહેતા, એના પ્રદેશો આખા લોકાકાશમાં ફેલાઈ જાય છે. એનું અમસ્તુ દ્રષ્ટાંત હોય છે, ગરોળી હોય છે, એની પૂંછડી કાપો છો તો એકાદ બે સેકન્ડ તરફડતી હોય છે તો ત્યાં સુધી એના પ્રદેશો હોય છે. ઘણી વાર એવું હોય છે હાથ કે તોનું ધડ કપાતું હોય છે ને તો થોડું ફરતું હોય, ઇટ મીન્સ ત્યાં સુધી હજી આયુષ પૂરું નથી થતો એટલા જીવના પ્રદેશો લંબાતા હોય છે. અને હાથ કપાઈ ગયા પછી જીવના પ્રદેશો સંકોચાય છે, પછી હાથ નહીં મૂવ થાય. તો એવા આત્માના પ્રદેશો મૂળ શરીરને છોડ્યા વગર ફેલાય છે, ફેલાય છે તેનું નામ સમુદ્ઘાત. અને એનો એક ભાગ તેનું નામ કેવળી સમુદ્ઘાત કહેવામાં આવે છે. હા, એ તો પ્રદેશ છે ને, આકાર છે ને, પ્રદેશોનું ફેલાવવું એ તો આકાર જ છે. વ્યંજન પર્યાય ફરીથી ક્યાં ફેલાય છે? વિશ્વ તો અલોકાકાશ છે, આખા લોકાકાશ. ઈ નક્કી કરે છે કે જીવના પ્રદેશો કેટલા છે, લોકાકાશ જેટલા. એ શું નક્કી કરે છે કે જીવના પ્રદેશોની સંખ્યા, ભલે ફેલાયેલો નથી પણ જીવના પ્રદેશોની સંખ્યા કેટલી છે, લોકાકાશ જેટલી છે, એ નક્કી કરે છે. તો આપણે 221મો પૂરો કરીએ પ્રશ્ન. જીવ અને પૂતગલ દ્રવ્યમાં ચારેય પ્રકારની પર્યાય હોય છે, સ્વભાવત પર્યાય, વિભાવત પર્યાય, સ્વભાવ વ્યંજન અને વિભાવ વ્યંજન. પણ એમાં એટલું સમજવું કે હશે તો બે સ્વભાવ હશે, નહીતર બે વિભાવ હશે. અને જીવમાં ચારે ચાર પોસિબિલિટી હોય છે પર્યાય, પણ સ્વભાવ અર્થ પર્યાય હોય ત્યારે વિભાવ વ્યંજન પર્યાય પણ હોય, સ્વભાવ અર્થ પર્યાય હોય ત્યારે સ્વભાવ વ્યંજન પર્યાય પણ હોય, અને બંને વિભાવ હોય. પણ ક્યારે એવું ન બને કે વિભાવ અર્થ પર્યાય હોય અને સ્વભાવ વ્યંજન પર્યાય થઈ જાય, એવું ક્યારેય બનતું નથી. ધર્મ અધર્મ આકાશ ને કાળ દ્રવ્યમાં ફક્ત બે જ પર્યાયો, સ્વભાવ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય હોય છે. આગળ વિસ્તાર.